நமோ நோயே சௌரி அந்தானம், நமோ நோயே சௌதானம், நமோ நோயே சௌ ஆயிரியானம், நமோ நோயே சௌஜாயானம், நமோ நோயே சௌ திராவதி சாவனம், ஓம்காரம் இந்தும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினர் காமதமோஷதம் ஸ்ரீ ஓம்காராய நமோ நம. மங்களம் மகவானையோ மகிழமோத்தமோ மங்களம் குறுக்கொண்டாரியோ ஜெயந்திரமோ சுமங்கலம் நமா சுமரி சாராய்
જય જીનેન્દ્ર. આજથી આપણે પદ્મનંદી પંચ વિંશતિ અથવા તો પદ્મનંદી પચીસી એ શાસ્ત્રનો છઠ્ઠો અધિકાર શ્રાવક સંસ્કાર, જે શ્રાવક આચારનું નિરૂપણ કરનારો છે, એનો સ્વાધ્યાય કરીશું. આચાર્ય પદ્મનંદી વિક્રમના 11મા સૈકામાં થઈ ગયા. મહાન આચાર્ય હતા અને એમણે આજે પદ્મનંદી 25 લખી, એમાં મૂળ તો 26 અધિકાર છે અને એમાં ઘણી ગહન વાતો બહુ સરળતાપૂર્વક સમજાવી દીધી છે. એવા ગ્રંથમાંથી આપણે અહીં છઠ્ઠો અધિકાર પસંદ કર્યો છે, એ શ્રાવક આચાર માટે થઈ અને આપણે પસંદ કર્યો છે કે શ્રાવક આચાર, મૂળ તો શ્રાવક આચાર માટે એનો એક ગ્રંથ છે રત્નકરણ શ્રાવક આચાર, એ ગ્રંથનો આપણે સ્વાધ્યાય કરવો જોઈતો હતો, પણ બહુ મોટો ગ્રંથ છે એટલે હમણાં ટૂંક સમયમાં એ થઈ શકે એમ નહીં હોવાથી આપણે આ પસંદ કર્યું છે. અને ગુરૂદેવના પ્રવચનો આ અધિકાર ઉપર, છઠ્ઠા અધિકાર ઉપર છે એટલે આપણે આને પસંદ કર્યું છે. આચાર્ય ભગવાને 26 અધિકાર લખ્યા છે પણ એને પંચ વિંશતિ એટલે 25 એમ કહેવામાં આવે છે, પણ ખરેખર તો એમાં 26 અધિકાર છે. એને પદ્મનંદી 25 એમ પણ કહેવામાં આવે છે. આ શાસ્ત્રને પદ્મનંદી 25 એમ પણ કહેવામાં આવે છે એટલે 26 અધિકાર છે, 25 નથી પણ 26 છે. એ બધા અધિકારો અગત્યના છે અને દરેક અધિકારનો ખરેખર અભ્યાસ કરવા જેવો છે. પુસ્તકમાં વાંચીએ તો પણ જે શ્લોક આપ્યા છે એ શ્લોકનું ગુજરાતીમાં સંક્ષિપ્તમાં જે ભાષાંતર કરવામાં આવ્યું છે, અર્થ મૂકવામાં આવ્યો છે, એ ઉપરથી પણ સમજાય કેવું છે, પણ ગુરૂદેવે જે પ્રવચન આપ્યા છે એ દ્વારા આપણને વધારે એનો ખ્યાલ આવે છે. આપણે છઠ્ઠો અધિકાર અત્યારે એ અપેક્ષાથી લીધો છે કે દ્રવ્યાનુયોગનો ઘણો અભ્યાસ આપણે કર્યો છે અને આ વખતે શ્રાવકના આચાર સંબંધીનો થોડોક અભ્યાસ સાથે હોય તો નિશ્ચય આભાસી ન થઈ જવાય. અને બીજી વાત કે હવે પછી આપણે જયારે સમયસાર લેવાના છીએ એ દ્રવ્યાનુયોગનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે, મહાન ગ્રંથ છે ભરતક્ષેત્રમાં, એના જેવો બીજો કોઈ ગ્રંથ નથી. અને એની અમૃતચંદ્રાચાર્ય ભગવાનની અને જયસેન આચાર્ય ભગવાનની બંનેની ટીકાઓ આ બધું અદભુત છે. એટલે એ દ્રષ્ટિનો વિષય દર્શાવનાર દ્રવ્યાનુયોગનો અદભુત ગ્રંથ જયારે આપણે લેશું ત્યારે આપણે 2 વર્ષ સુધી એ જ વાત ચાલશે. તો અત્યારે જયારે આપણે અષ્ટપ્રૌઢનો સ્વાધ્યાય કર્યો, એની પહેલા પ્રવચનસારનો સ્વાધ્યાય કર્યો, બધું કર્યું, એટલે એક જ વાત ન રહી જાય સ્વાધ્યાયીઓના મનમાં કે આપણે માત્ર દ્રવ્યાનુયોગની જ વાત લઈએ છીએ, એવું ન રહી જાય અને નિશ્ચય આભાસી ન થઈ જવાય એ અપેક્ષાથી શ્રાવક આચાર નો આપણે અભ્યાસ કરવો હતો. અને શ્રાવક આચાર માટે રત્નકરણ શ્રાવક આચાર એ ગ્રંથ આપણે લેવાનો વિચાર હતો, પણ હવે એ ગ્રંથ લેતા ઘણો સમય જાય એવું હતું એટલે એ ગ્રંથ આપણે ન લેતા ગુરૂદેવે જેના ઉપર આ પ્રવચનો આપ્યા છે એ પદ્મનંદી 25 નો છઠ્ઠો અધિકાર એ ઉપાસક સંસ્કાર અધિકાર છે. ઉપાસકનો અર્થ એ થાય છે કે જે સાધક છે, જે ઉપાસના કરે છે, જે ધર્મની ઉપાસનામાં રહ્યો છે એ ઉપાસક છે. અને ઉપાસકનું કર્તવ્ય ધર્મની સાધના જ હોય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિને અર્થે જ એ બધી જ પ્રવૃત્તિ કરતો હોય, એટલે એવા ઉપાસકનો અધિકાર અહીંયા છઠ્ઠો અધિકાર છે. પદ્મનંદી આચાર્ય વિક્રમ સંવતના 11મા સૈકામાં થઈ ગયા છે, એટલે એ વખતની અંદર ધર્મ ઉપાસના ઘણી હતી અને એ વખતે લોકોના શાસ્ત્ર વાંચન તરફના રૂચિ વગેરે ઘણા હતા. એ સમયમાં આ જે ગ્રંથનું નિર્માણ થયું છે એમાં શ્રાવકને અનુલક્ષીને ઘણી બધી વાત કરવામાં આવી છે અને એમાં આ જે ઉપાસક સંસ્કાર, શ્રાવકના કેવા સંસ્કાર હોવા જોઈએ એની વાત કરતા છઠ્ઠા અધિકારમાં એમણે જે નિરૂપણ કર્યું છે એ શ્રાવક આચાર, શ્રાવકના આચાર રૂપે જ છે, એટલે આપણે આને શ્રાવક આચાર રૂપે એનો સ્વાધ્યાય કરીએ છીએ. રત્નપ્રણ શ્રાવક આચારમાં જે વાત જે રીતે આવી છે એ પ્રમાણેની જ અહીંયા શ્રાવકના આચાર શું હોય, ઉપાસક કે શું કરવું, ઉપાસકનું કર્તવ્ય શું હોય એ વાત અહીંયા ઉપાસક સંસ્કારમાં લેવામાં આવી છે. હવે આ ઉપાસક સંસ્કારની અંદરના જે વિષયો છે એનો આપણે સહેજ જરાક વિચાર કરીએ તો એમણે શરૂઆતની અંદર ધર્મસ્થિતિના કારણભૂત જે જીનેન્દ્ર ભગવાન અને શ્રેયાંશ રાજાનું સ્મરણ વગેરે પહેલી ગાથામાં લીધું છે, પછી ધર્મનું સ્વરૂપ એ સમજાવ્યું છે, સંસાર કોને વધારે હોય એની વાત પણ કરી છે, ધર્મના બે ભેદ પણ દર્શાવ્યા છે, એટલે ગૃહસ્થ ધર્મ અને મુનિધર્મ એમ કરીને પણ વાત લીધી છે, અને પછી ગૃહસ્થ ધર્મનો જે હેતુ એ દર્શાવ્યો છે અને એમ કરી અને આગળ સામાયિક વગેરેની પણ વાત કરી છે. એટલે આ આખો અધિકાર જે છે એ શ્રાવકને માટે અતિ મહત્વનો રહે છે અને એવા શ્રાવક ધર્મને સમજવા માટે, શ્રાવકના આચારને સમજવા માટે ઉપાસક સંસ્કાર એ આપણે લઈએ છીએ. તો આપણે કોમ્પ્યુટરમાં જે પુસ્તક છે એના પેજ નંબર આપણે 203 ઉપર જઈએ, ગો ટુ પેજ નંબર 203, પદ્મનંદી 25 નો છઠ્ઠો અધિકાર ઉપાસક સંસ્કાર. અહીંયા પહેલો શ્લોક છે, આદ્યો જીનો નૃપ શ્રેયાન વ્રતદાનાદિ પુરુષૌ એત દન્યોન્ય સંબંધે ધર્મ સ્થિતિર બુદ્ધિઃ. એનો ગુજરાતીમાં અહીંયા અનુવાદ મૂક્યો છે કે આદિ જીન અર્થાંત ઋષભદેવ જીનેન્દ્ર, આદ્યો લખ્યું છે, આદ્યો જીનો નૃપ શ્રેયાન એટલે એમાં નૃપ સિંહાન શ્રેયાન એટલે શ્રેયાંશ રાજા અને આદ્યો જીનો એટલે જીનેશ્વર ભગવાન, આદિ એટલે ઋષભદેવ ભગવાન, આપણે એમને આદિનાથ તરીકે પણ ઓળખીએ છીએ એવા આદિનાથ ભગવાન અને શ્રેયાંશ રાજા, આ બંને ક્રમપૂર્વક એટલે કે પહેલા ઋષભદેવ ભગવાન અને પછીથી શ્રેયાંશ રાજા, ક્રમપૂર્વક વ્રત વિધિ અને દાન વિધિના આદિ પ્રવર્તક પુરુષ છે. એટલે શ્રાવકને માટે જે આચાર હોય એવા આચારમાં દાન વગેરે અને વ્રત એ બંનેના પ્રવર્તક એટલે એની અનુમોદના કરનાર, એનો ઉપદેશ આપનાર, એને શ્રાવક ધર્મમાં દર્શાવનાર એ બંને છે. પહેલા ઋષભદેવ ભગવાન છે અને ઋષભદેવ ભગવાને એ વાત દર્શાવી છે. આપણને સામાન્ય બધાને એવો ખ્યાલ ગયો છે કે ઋષભદેવ ભગવાને અસી મસીને કૃષિ શીખવાડ્યું ને બધા બોલતા હોય છે, જે સમજે છે એને નથી સમજતા એ બધા એમને બોલતા હોય છે કે એમણે આ બધું શીખવાડ્યું. પ્રભુ શીખવાડે કોણ, આત્મા બધું શીખેલો જ છે, એને કોઈ શીખવાડવાની જરૂર જ નથી. એમાં જ્યારે એ ગૃહસ્થાશ્રમમાં હતા અને કંઈક કેટલીક વાતો જે વાત કરવામાં આવી છે ઋષભદેવ ભગવાન સંબંધી, જ્યારે એમને હજી દીક્ષા ગ્રહણ નથી કરી ત્યારે, તો એ વાતને લોકો ઊંધા સ્વરૂપે લઈ રહ્યા છે અને એમણે આ રીતે બધું શીખવાડ્યું એમ લઈ રહ્યા છે. ખરેખર તો એવું સ્વરૂપ છે જ નહીં. એક સહાયક સમકીતી હતા અને એમના દ્વારા જે કંઈ ધર્મ ઉપદેશ આપવામાં આવ્યો અથવા તો જે કંઈ વાત કહેવામાં આવી હોય એમાં ક્યાંય હિંસાની વાત હોઈ શકે જ નહીં, એમાં કોઈ જ પ્રકારે હિંસાની તો વાત હોઈ શકે જ નહીં. એમણે જે ખરેખર જે શીખવાડ્યું છે એ તો એમને કેવળ જ્ઞાન થયા પછીથી એમની ઓમકાર ધ્વનિમાં જે વાત આવી છે એ સાચું સત્ય સ્વરૂપ આત્માનું અને જગતનું એ એમણે દર્શાવ્યું છે. અને પોતાનું સ્વરૂપ પોતે કેવી રીતે પ્રાપ્ત કરી શકે એ એમના ઓમકાર ધ્વનિમાં આવ્યું છે. અને એમાં શ્રાવક ધર્મરૂપ જે હજી મુનિ દીક્ષા ગ્રહણ નથી કરતો ત્યારે પણ એ પોતે જિનેશ્વરની આમન્યામાં રહી અને કઈ રીતે ધર્મ કરી શકે છે એ મહત્વની વાત આવી છે. એને અહીંયા વિશેષતાથી દર્શાવવામાં આવી છે ઉપાસક સંસ્કારમાં, એટલે કે શ્રાવકના ધર્મમાં એ વાતને અહીંયા વિશેષતાથી લીધી છે. મૂળ વસ્તુ તો પ્રભુએ તો જે દર્શાવ્યું છે, જિનેશ્વર ભગવાન આદિનાથ ભગવાને જે દર્શાવ્યું છે એ તો મોક્ષનો માર્ગ જ દર્શાવ્યો છે. પણ મોક્ષ માર્ગમાં પણ જે હજી પરિગ્રહ છોડીને પૂર્ણપણે બધા જ પરિગ્રહોને ત્યાગીને જે મુનિ થયો નથી એને માટેનો જે ધર્મ છે એ ધર્મ એમાં આવ્યો છે. એટલે એ ઋષભદેવ ભગવાન દ્વારા એ ધર્મ પ્રચલિત થયો છે એમ અહીંયા કહેવું છે. એટલે કે કોઈની મતિ કલ્પનાએ કોઈ આ શ્રાવક ધર્મ રચાયો છે એમ નથી. પુષ્ટિ એ કરવી છે કે શ્રાવક ધર્મ જે છે એ કોઈએ મતિ કલ્પનાએ પોતાની બુદ્ધિથી લખી નાખ્યો છે, પોતે કોઈએ નિયમ બનાવ્યા છે અને એમ કર્યું છે એવું નથી. એ પણ જિનેશ્વરની વાણીમાંથી જ ઉદ્ભવેલી વસ્તુ છે એમ અહીંયા દર્શાવવું છે. એટલે અહીંયા બંનેની વાત લીધી છે, એમાં શ્રેયાંશ રાજાની વાત લીધી છે. મુનિ થયા પહેલા જેવા ઉત્કૃષ્ટ ધર્મને, એવા શ્રાવકના આચારને, એવા સંસ્કારોને રાખનારા એ શ્રેયાંશ રાજા હતા, એટલે એમને અહીંયા બતાવવામાં આવ્યા છે કે એમણે એમના પછી એમણે એનો પ્રચાર કર્યો છે. મૂળ તો જૈન દર્શનનું સ્વરૂપ અનાદિથી એવું જ છે. આ 24મા ઋષભદેવ ભગવાન આપણે માટે એ આદ્ય જિનેન્દ્ર છે. એની પહેલા પણ 24 તીર્થંકર થઈ ગયા છે અને એમાં બીજા જે 24 થયા છે એમાં પણ જે પહેલા હશે એને એ અપેક્ષાએ એમને પણ આદ્ય કહેવામાં આવે અને એની પહેલાની 24મા પણ જે હશે એ પ્રમાણે એના પહેલા તીર્થંકરને આદ્ય કહેવામાં આવે, એ આદિનાથ જ કહેવાય. એટલે એવું તો અનંત 24 થઈ ગઈ છે ને, અનંત 24થી એવું જ ધર્મનું સ્વરૂપ છે. અને એવા ધર્મના સ્વરૂપમાં બધા જ તીર્થંકર ભગવાનની વાણીમાં એ વાત આવી જ છે કે મુનિ દીક્ષા ગ્રહણ કરી નથી ત્યારે પણ જીવ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિને અર્થે કેવો પુરુષાર્થ કરી શકે છે અને કેવો કરવો જોઈએ એ પ્રમાણેની વાત આવી જ છે. એટલે આ કંઈ નવું નથી. એ આદિ શબ્દ મૂકીએ, આદ્ય જીનો અહીંયા મૂક્યું છે, એના દ્વારા આપણને એ વાત પણ એટલી જ એ રીતે ફલિત થાય છે કે ઋષભદેવ ભગવાનને આ 24ના આપણે આદ્ય જિનેશ્વર કહીએ છીએ તો આદ્ય શબ્દમાં અહીંયા ઋષભદેવ ભગવાન એમણે કેમ ન લખ્યું? એવું લખવું હોત તો પણ એ લખી શક્યા હોત, પરંતુ એમણે અહીંયા એમ નથી લખ્યું કે ઋષભદેવ ભગવાને એમ અહીંયા નથી લખ્યું, પણ આદ્ય લખ્યું છે એટલે એમાં એમ સમજી લેવાય છે કે અનાદિથી એ ચાલ્યું આવે છે એમ જ છે. અને વર્તમાનમાં અહીંયા ભરતક્ષેત્રની અપેક્ષાએ એવા એ સંસ્કાર સહિત જે હતા એમને અહીંયા ઉદાહરણ તરીકે એટલે શ્રેયાંશ રાજાને લીધા છે. તો આ બંને ક્રમપૂર્વક વ્રત વિધિ અને દયા અને દાન વિધિના આદિ પ્રવર્તક પુરુષ છે, એને પ્રવર્તનાર પુરુષ છે. અર્થાંત વ્રતોનો પ્રચાર સર્વપ્રથમ ઋષભદેવ જિનેન્દ્ર દ્વારા શરૂ થયો અને દાન વિધિનો પ્રચાર રાજા શ્રેયાંશથી શરૂ થયો. એમનો પરસ્પર સંબંધ થતાં અહીં ભરતક્ષેત્રમાં ધર્મની સ્થિતિ થઈ. આ બધું વ્યવહાર નયનું કથન છે અને આજે જે વાત આપણે લઈએ છીએ એ બધી વ્યવહાર નયની જ વાત છે. પણ આવો વ્યવહાર હોય છે અને આ પ્રકારની યોગ્યતા જીવે પ્રાપ્ત કરવી જ રહી. જે જૈન દર્શનમાં આવ્યો છે, જે જૈન માર્ગમાં છે, એને બહારમાં આ પ્રકારની આવો વ્યવહાર હોય જ છે. દયા દાન વ્રત તપ પૂજા વિનય ભક્તિ સ્વાધ્યાય સંયમ વગેરે એ બધા શ્રાવકને માટેના જે કંઈ સંસ્કાર છે એ બધા સંસ્કાર શ્રાવકને હોવા જ જોઈએ, સાત વ્યસનોનો ત્યાગ શ્રાવકને હોવો જ જોઈએ, એ સિવાય એ જીનેશ્વરની આજ્ઞામાં નથી, એની આમન્યામાં નથી. તો એ રીતે એ પહેલી ગાથા છે, એ પહેલો શ્લોક છે. એના પછી બીજા શ્લોકમાં અહીંયા વાત કરે છે કે જે આપણે મોક્ષશાસ્ત્રના પહેલા શ્લોકમાં જે વાત છે, પહેલી ગાથામાં વાત છે, ઉમાસાતીજી ભગવાને જે વાત કરી છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ જ વાત અહીંયા બીજા શ્લોકમાં કહેવામાં આવી છે કે સમ્યક દગ્ધબોધ ચારિત્રય ત્રિયતમ ધર્મ ઉચ્યતે મુક્તેહ પંથાહ સ એવ શાત પ્રમાણ પરિનિષ્ઠિતઃ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણેયને ધર્મ કહેવામાં આવે છે તથા તે જ મુક્તિનો માર્ગ છે જે પ્રમાણથી સિદ્ધ છે. બે વસ્તુ કહેવામાં આવી, એક તો સેને મુક્તિનો માર્ગ કહેવામાં આવ્યો છે એ પણ કહેવામાં આવ્યું, અને સાથે સાથે એ માર્ગની પ્રમાણતા પણ દર્શાવવામાં આવી છે કે એ સિદ્ધ છે, એ માર્ગ છે તે પ્રમાણ દ્વારા સિદ્ધ છે એમ કહેવામાં આવ્યું. એટલે એ અનુભવ સહિત પ્રમાણ દ્વારા સિદ્ધ છે, અને બીજી રીતે જોવા જઈએ તો તર્ક સહિત પણ પ્રમાણ દ્વારા સિદ્ધ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એને જ મુક્તિનો પંથ કહેવામાં આવે છે, એને જ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, એને જ ધર્મ કહેવામાં આવે છે. આ વાત અત્યારે અહીંયા કેમ લીધી, તો કે જ્યારે વ્યવહારની વાત કરવી છે અને ચારિત્ર સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની વાત કહ્યા વિના જો માત્ર વ્યવહારની વાત કરવામાં આવશે તો એ વ્યવહાર ધર્મને જ કેટલાક લોકો મોક્ષ માર્ગ માની લેશે. એટલા માટે અહીંયા પહેલેથી જે ભૂમિકા બાંધીને કહી દેવામાં આવ્યું છે કે મૂળ મોક્ષનો માર્ગ તો આ પ્રમાણે છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપે જ મોક્ષનો માર્ગ છે. પણ છતાં પણ શ્રાવકને માટે જે જરૂરી છે, શ્રાવકને જે માટે જે આવશ્યક છે એ વાત અમે અહીંયા કહેવાના છીએ. એટલે જો શ્રાવક માટેની વાત કહીએ તો તું એમ ન માની લે તો કે એ જ ધર્મ છે. એટલે અહીંયા પહેલી જ વાત એ કહી દીધી કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને ચારિત્ર એ જ ધર્મ, તો એ જ છે, એ જ ધર્મ છે. એટલે વ્યવહારરૂપ જે વાત કહેવામાં આવે, વ્યવહાર ધર્મનું જે નિરૂપણ કરવામાં આવે એને તું વ્યવહાર સમજજે. નિશ્ચય ધર્મ તો આ જ છે, પણ એવો નિશ્ચય ધર્મ જેને પ્રવર્તે છે એને સાથે વ્યવહાર આવો જ હોય છે. જો વ્યવહારની વાત માટે ગઈકાલે પણ આપણે વાત લીધી હતી, ફરીથી વાત લઈએ, મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ આપણે વાત લીધી હતી કે વ્યવહાર સાચો કઈ રીતે હોય. ઉભય આભાસી મિથ્યા દ્રષ્ટિ એનું સ્વરૂપ જણાવતા પંડિત ટોડરમલજીએ પણ એ વાત લીધી છે કે તમે એને એમ માની લો, જુદો પાડી દો બે વાતને, એમ નથી. અને એને માટે એમને ઉદાહરણ પણ એવું આપ્યું કે એક જ વસ્તુનું જેમ છે તેમ નિરૂપણ કરવું એ નિશ્ચય છે, અને એની ઉપર નિમિત્તને કારણે જો આરોપ આપવામાં આવે તો એ વ્યવહાર થાય છે. અને એમાં એમણે ઉદાહરણ એ આપ્યું કે માટીનો ઘડો, એ માટીનો ઘડો જે છે તે માટીનો ઘડો જ છે, તો માટીનો ઘડો કેવો એ તો નિશ્ચય છે. જ્યારે એ જ ઘડાને એને ગોળના નિમિત્તે ગોળનો ઘડો કેવો કે ઘીના નિમિત્તે ઘીનો ઘડો કેવો તો એ વ્યવહાર છે. પણ એક એ જ ઘડાને કહેવામાં આવ્યું છે અને એ ગમે તે એની ઉપર ઉપચાર કરવામાં આવે, ગમે તેવા નિમિત્તને કારણે એ ઘડા ઉપર ગમે તેવો ઉપચાર કરવામાં આવે, એના રંગને કારણે એને લાલ ઘડો કે પીળો ઘડો કે કાળો ઘડો કહેવામાં આવે, એમાં વસ્તુ ભરવામાં આવી છે એને કારણે એ વસ્તુનો ઘડો કહેવામાં આવે, ઘીનો ઘડો કે ગમે તે, તો એથી કંઈ નિશ્ચય ભરી જતો નથી. નિશ્ચયની જે વાત છે એ બદલાઈ જતી નથી. નિશ્ચયથી તો એ વાત શું છે, તો કે માટીનો જ ઘડો છે, એ વાત બદલાઈ જતી નથી. એટલે ગમે તેવા વ્યવહાર ઉપચાર દ્વારા જે કંઈ કરવામાં આવ્યા છે એ બધા ગમે તે રીતે હોય તેમ છતાં પણ નિશ્ચયથી જે સ્વરૂપ જે છે એ જ પૂર્ણ સ્વરૂપ છે, ભૂતાર્થ છે, જે સત્યાર્થ છે, જે કાયમી ટકી રહેવાવાળી વસ્તુ છે, એમાં ક્યારેય બદલાવ આવતો નથી. એ વાતને અહીંયા પણ કહેવામાં આવી કે મૂળ ધર્મ તો એ જ છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપે જ ધર્મ તો છે, એમાં કોઈ ફેર નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એવું બધા જ મુનિઓએ કહ્યું છે, અને એ તીર્થંકર ભગવાનથી પરંપરા રૂપે એ વાત જુદા જુદા શાસ્ત્રોમાં જુદી જુદી રીતે કહેવામાં આવી છે. એટલે અહીંયા પણ એ વાત તો કહેવામાં આવી છે. અને પછી આગળ પછી શ્રાવકના આચાર વિશેની વાતને લેવામાં આવી છે. હવે એના પછીના શ્લોકમાં અહીંયા કહે છે કે રત્ન ત્રયાત્મકી માર્ગે સંચરંતી ન એ જાના તેષા મોક્ષપદમ દૂરમ ભવે દીર્ધતરો ભવ. જે જીવ રત્નત્રય સ્વરૂપ આ મોક્ષ માર્ગમાં સંચાર કરતા નથી તેમને મોક્ષ સ્થાન તો દૂર અને સંસાર અતિશય દીર્ઘ થઈ જાય છે. રત્નત્રયને મોક્ષ માર્ગ કયો અને એ પ્રમાણથી સિદ્ધ છે એમ પણ કહ્યું. અને એમાં આપણે પણ એ સમજ્યા કે પ્રમાણથી એટલે અનુભવ પ્રમાણથી સિદ્ધ છે એક તો વાત, અને બીજી વાત તર્કથી પણ સિદ્ધ છે એમ આપણે લીધું. પછી એનો વિસ્તાર આપણે નથી કર્યો. એ વિસ્તાર હવે આપણે અહીંયા જરા આ બીજી ગાથા આવી ત્રીજી ગાથા આવી છે ત્રીજો શ્લોક ત્યારે આપણે કરી લઈએ કે પ્રમાણથી સિદ્ધમાં એ અનુભવ પ્રમાણ છે. એટલે જેમણે એ નિશ્ચય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ને અંગીકાર કર્યું છે એ બધા મુક્તિને પામ્યા છે. અને મુક્તિને પામ્યા પહેલા પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કર્યા પહેલા એટલે જ્યારે એ સાતમે ગુણસ્થાને છે ત્યારે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર રૂપે એ રહ્યા છે તે વખતે એ વખતે એમને જે અનુભવ થયો છે એ અનુભવ એમણે છઠ્ઠે ગુણસ્થાને આવી અને આપણને જણાવ્યો છે. એટલે એમના અનુભવની વાત એ પ્રમાણથી એ સિદ્ધ કરી છે કે આવો જ મુક્તિનો માર્ગ છે. કેમ કે સાતમા ગુણસ્થાને એમને પોતાનું મુક્ત સ્વરૂપ બરાબર ખ્યાલમાં અનુભવમાં આવ્યું છે. એમાં એમને એ અતિન્દ્રિય સુખ આનંદની મુક્ત દશાની કેવળ જ્ઞાનની દશાના અંશની પ્રાપ્તિ થઈ છે. અને એ અનુભવ છે એટલે એ અનુભવ પ્રમાણ છે. અને એ વાત આપણને જ્યારે એ મુનિ એ ગણધર એ આચાર્ય છઠ્ઠે ગુણસ્થાને કે છે જ્યારે એ પોતે ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે એ વાત આપણને જણાવે છે. એટલે એ અનુભવથી એ પ્રમાણ છે. એમણે અનુભવ કર્યો છે એટલે એ પ્રમાણ છે. અને એમણે એ જ વાત તીર્થંકર ભગવાનને પણ આ કેવળ જ્ઞાન થાય તો આ પ્રકારનો અનુભવ છે એ વાત એમને અનુભવમાં આવી જાય છે. એ કેવળ જ્ઞાનનો અંશે અનુભવ એમને થાય છે એ સાતમા ગુણસ્થાનની દશામાં એ વાત એમને અનુભવમાં આવી છે કે આ કેવળ જ્ઞાનનો અંશ છે. તો કેવળ જ્ઞાન કેવું હશે એટલે એ જ માર્ગે જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ હોય એ એમને અનુભવ દ્વારા સમજાયું છે અને એ વાત આપણને કહી છે. એટલે પ્રમાણથી છે. અને બીજી વાત આપણે જે કહીએ છીએ તે તર્ક દ્વારા પણ એમ જ છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જે છે એ જ મુક્તિનો માર્ગ હોઈ શકે બીજું કંઈ હોઈ શકે નહીં. તર્ક દ્વારા એ કઈ રીતે છે? તર્કથી આપણે જે સમજવાનો વિચાર કરીએ છીએ તો ત્યાં ભેદ કરીને આપણે જે વાત કરીએ છીએ ભેદરૂપે જે સમજીએ છીએ તત્વોની શ્રદ્ધા જગતના જેટલા પદાર્થો છે એ બધા જ પદાર્થો જેમ છે તેમ જો શ્રદ્ધા કરવામાં આવે તો એ સત્ય છે. એ સત્ય છે. એટલે નવ તત્વની શ્રદ્ધા આપણે જે કહીએ અને છ દ્રવ્યની શ્રદ્ધા જો આપણે જે કહીએ છીએ એવી શ્રદ્ધા એને વ્યવહારથી આપણે જો લેવામાં આવે તો સમ્યક દર્શન કહીએ અને એની સાથે એવો જ ભાવ રાખી અને પ્રવર્તવામાં આવે તો એ વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે. એટલે એવા વ્યવહાર સંકિત અને વ્યવહાર ચારિત્ર અને એ બધું જે જ્ઞાન દ્રવ્યશ્રુત તે એ દ્રવ્યશ્રુત જે છે તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે સાચું જ્ઞાન. તો એના દ્વારા આપણે તર્ક કરીએ અને જવાબ મેળવવા ધારીએ તો બધા જ પ્રશ્નોના જવાબ આપણને મળે છે. આખું જૈન દર્શન તર્ક સંગત છે. તર્ક દ્વારા બધું જ સિદ્ધ થઈ શકે છે એવું એ જૈન દર્શન છે. એટલે એ રીતે પણ એ સમ્યક દર્શન છે અને એના લઈને જ પછી સમ્યક જ્ઞાન છે અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે તો જ સમ્યક ચારિત્ર છે સાચું ચારિત્ર છે. આ બધી વાત આપણને એમાંથી સમજાય છે. એટલે એ તર્ક દ્વારા પણ એ પ્રમાણ છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર છે તે જ મોક્ષનો માર્ગ છે મુક્તિનો માર્ગ છે. પણ મુખ્ય તો એ છે કે જે અનુભવ દ્વારા જે વાત કરી છે આચાર્ય ભગવાને, ગણધર ભગવાને, એ વાત જે છે એને આપણે પકડવાની છે. એ વાતને આપણે હવે બેક ઓફ માઇન્ડ રાખીને, એ મનમાં ધારીને આપણે હવે જે આ ત્રીજા શ્લોકમાં કહ્યું છે એનો વિચાર કરીએ તો જો એમ જ એ પ્રમાણ છે, એમ જ છે અને એ અનુભવ દ્વારા પણ જો એ સિદ્ધ થયું છે તો પછી એના સિવાય બીજો કોઈ માર્ગ હોય એ મુક્તિનો માર્ગ કઈ રીતે હોઈ શકે? એ બીજો માર્ગ હોય એ મુક્તિનો માર્ગ હોઈ શકે જ નહીં. અને જો બીજો એ મુક્તિનો માર્ગ ન હોય તો પછી એ શું હોય? તો કે એ સંસારનો જ માર્ગ હોય, એનાથી સંસારની જ પ્રાપ્તિ થાય, એનાથી સંસારની જ પ્રાપ્તિ થાય. જે રત્નત્રય સ્વરૂપ મોક્ષ માર્ગ જે છે એને જે ગ્રહણ કરતા નથી, એમાં જે પ્રવર્તન કરતા નથી, તેમને મુક્તિની તો વાત બાજુ પર રહી પણ એ તો ક્યાંય દૂર ચાલ્યા જશે મુક્તિના માર્ગથી. અને મુક્તિના માર્ગ સિવાય બધું જ સંસાર છે. સંસાર એટલે આ જગતના પદાર્થો, એ કોઈ સંસાર નથી. સંસાર શું છે કે એ પોતાનો મૂળભૂત સ્વભાવ, શુદ્ધ નિર્મળ સ્વભાવ છે. એ સ્વભાવથી વિચલિત થઈ અને જે અન્ય ભાવે એ રાચી રહે છે એ બધો સંસાર છે. આત્મસ્વભાવથી એ પોતે ઘણો દૂર ચાલ્યો જાય છે કે જ્યાં એ આત્મસ્વભાવ વિશેનો વિચાર પણ ન કરે, વિકલ્પ પણ ન લાવે અને અન્ય વિકલ્પમાં જ રાચી રહે અને એમાં અન્ય વિકલ્પમાં પણ આગળ ને આગળ એમાં ને એમાં એ આગળ વધતો જ જાય, વધતો જ જાય કે જ્યાંથી એ પાછો નથી વળતો, એટલો બધો એને રસ પડી જાય છે એમાં, એક પછી એક પછી એક આગળ. તો એ બધો સંસાર છે, એ બધો ભાવ એને સંસારમાં રાખનારો ભાવ છે, એને ભવના ભ્રમણ કરાવનારો ભાવ છે, એ અશુભ ભાવ કે શુભ ભાવ છે જેને લીધે એને સંયોગોની પ્રાપ્તિ થાય છે, એને પંચ પરાવર્તન થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ રૂપી પંચ પરાવર્તનો થાય છે. એટલે કે એ બધું એનું બદલાયા કરે છે. એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવથી એને બદલાવું થાય છે એટલે એ ભવોમાં રાચી રહ્યો છે. એટલે એ અતિશય દીર્ઘ સંસારમાં પ્રવર્તે છે. એટલે રત્નત્રય રૂપ મોક્ષ માર્ગને જે ગ્રહણ કરતા નથી એ સંસારમાં જ ભટકે છે. એ વાત અહીંયા ત્રીજા શ્લોકમાં કહેવામાં આવી. જો આ બધી ભૂમિકા બાંધી અને પછી તમને ઉપાસક સંસ્કાર દ્વારા બીજું બધું કહેવું છે એટલે આ વાતને તમારે મનમાં રાખવાની છે. આ તો છે જ એમ કહી અને પછી તમને બીજી બધી વાત જણાવી છે એટલે કોઈની એમાં ભૂલ ન થઈ જાય કે માત્ર સામાયિક પ્રતિક્રમણ આ બધું જે કરીએ, વ્રત તપ કરીએ એ ધર્મ છે એમ ભૂલ ન થાય. એટલા માટે આચાર્ય ભગવાને કરુણા કરી અને પહેલા મૂળ વાતને અહીંયા કહી દીધી છે અને એના ઉદ્ભવ સ્થાન તરીકે જે વાત કરી દીધી એ પણ એમ કે આદિનાથ ભગવાનથી, એટલે આપણા આદ્ય જૈન જિનેશ્વર ભગવાનથી ચાલી આવે છે એમ પણ વાત કરી અને એને અનુસરનારાની પણ વાત કરી લીધી. એક પછી એક બહુ ક્રમમાં બધી વાત અહીંયા સરસ રીતે લેવામાં આવી છે. હવે એના પછી ચોથા શ્લોકમાં અહીંયા કહે છે કે સંપૂર્ણ દેશ વેદાભ્યા સચ ધર્મો દ્વિધા ભવેત આદ્ય ભેદે ચ નિર્ગ્રંથા દ્વિતીય ગૃહિણ સ્થિતા. અહીંયા ચોથા શ્લોકમાં વાત કરે છે કે તે ધર્મ સંપૂર્ણ ધર્મ અને દેશ ધર્મના ભેદથી બે પ્રકારનો છે. આમાંથી પ્રથમ ભેદમાં દિગંબર મુનિ અને બીજા ભેદમાં ગૃહસ્થ સ્થિત હોય છે. જો હવે મૂળ વાત આ અધિકારની વાત છે એના તરફ હવે આપણને લઈ જાય છે કે આ મોક્ષ માર્ગની જે વાત કરવામાં આવી, જે ત્રીજા શ્લોકમાં જે વાત કહેવામાં આવી અને એમાં જે મોક્ષ જેને ધર્મ કહેવામાં આવ્યો એ ધર્મ સંપૂર્ણ ધર્મ એટલે કે મુનિ ધર્મ, દિગંબર મુનિ ધર્મ એ રીતે, અને બીજો દેશ ધર્મ એટલે કે શ્રાવકનો ધર્મ એમ એ ભેદથી બે પ્રકારનો કહેવામાં આવે છે. ધર્મ જે છે, મૂળ માર્ગ જે છે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર રૂપે જ છે, નિશ્ચય સમ્યક દર્શન નિશ્ચય સમ્યક જ્ઞાન નિશ્ચય ચારિત્ર રૂપે જ છે. પણ અહીંયા જે વાત કરવી છે એમાં એમ દર્શાવવું છે કે એવી પૂર્ણતાને તું પ્રાપ્ત નથી કરતો ત્યારે પણ મૂળ ધર્મ તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપે જ રહ્યો છે, છતાં પણ તું મુનિ દશાને અંગીકાર નથી કરતો ત્યારે પણ એ દેશ ધર્મ એટલે કે હજી પૂર્ણપણે નથી પ્રાપ્ત થયો એવો એ જૈન ધર્મ રહે છે. જૈન દર્શનનું એ પણ એક સ્વરૂપ છે. એટલે શ્રાવક માટે સાધક માટે એવું પણ ધર્મનું સ્વરૂપ છે. એમ કરીને વાત અહીંયા કરી છે કે તે ધર્મ સંપૂર્ણ ધર્મ અને દેશ ધર્મ એવા બે ભેદથી બે પ્રકારનો છે. અને એમાંથી પહેલો ભેદ એટલે કે સંપૂર્ણ ધર્મ જેને પ્રાપ્ત કરવો છે એ દશા એ દિગંબર મુનિની દશા છે. એ દિગંબર મુનિની દશા છે એટલે કે જેણે નિશ્ચયથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્ર એવા ધર્મને પૂર્ણપણે ગ્રહ્યો છે એને વ્યવહારમાં દિગંબર મુનિની પર્યાય હોય એટલે એ બહારમાં એને દ્રવ્યલિંગ હોય. અને બીજા ભેદમાં ગૃહસ્થ સ્થિત છે એટલે કે બીજો ધર્મ જે દેશ ધર્મ કયો એ ગૃહસ્થને હોય છે, એને હજી પૂર્ણપણે નિર્ગ્રંથપણું થયું નથી, પૂર્ણપણે અપરિગ્રહ થયો નથી, એ પરિગ્રહ સહિત છે એટલે એને એવો ગૃહસ્થ ધર્મ કહેવામાં આવ્યો છે. આપણે સંયમ આચરણ ચારિત્રમાં આ વાત બીજા પ્રકારે લીધી છે એ જ વાતનો અહીંયા પડઘો પડે છે. સંયમ આચરણ ચારિત્રમાં આપણે બે રીતે લઈએ છીએ સંયમ આચરણ ચારિત્ર, સાગર અને નિરાગાર. સાગર જે છે એ ગૃહસ્થ ધર્મ છે, નિરાગાર છે એ મુનિનો ધર્મ છે. એટલે બંનેમાં સંયમ રહેલો છે, બંનેમાં સંયમ આચરણ ચારિત્ર છે. સૌથી પહેલા આપણે સમ્યક્ત્વ આચરણ ચારિત્ર લઈએ છીએ એટલે બે પ્રકાર એ રીતે લઈએ છીએ, સમ્યક્ત્વ આચરણ ચારિત્ર અને સંયમ આચરણ ચારિત્ર. અને સંયમ આચરણ ચારિત્રના આપણે બે ભેદ પાડીએ છીએ, સાગર અને નિરાગાર. એ સાગર છે એટલે કે એ પરિગ્રહ સહિતની દશા છે, એ ગૃહસ્થ ધર્મ છે. અને નિરાગાર છે એટલે એ પૂર્ણપણે અપરિગ્રહ સહિત દશા છે, એ મુનિ ધર્મ છે, એ દિગંબર મુનિનો ધર્મ છે. એ વાત અહીંયા પણ એ જ રીતે લેવામાં આવી છે. હવે અહીંયા આગળ પાંચમા શ્લોકમાં વાત કરે છે કે સમ પ્રત્યપી પ્રવર્તેત ધર્મસ્તે નૈવ વર્તમાના તેને તેપી ચ ગણ્યંતે ગૃહસ્થા ધર્મ હેતવ. એના અર્થમાં અહીંયા કહ્યું છે કે વર્તમાનમાં પણ તે રત્નત્રય સ્વરૂપ ધર્મની પ્રવૃત્તિ તે જ માર્ગે અર્થાંત પૂર્ણ ધર્મ અને દેશ ધર્મ સ્વરૂપે થઈ રહી છે, તેથી તે ગૃહસ્થ પણ ધર્મનું કારણ ગણાય છે. અહીંયા આધાર આપી અને વાત કરી દીધી કે વર્તમાનમાં પણ એમ જ છે, પહેલા પણ એમ જ હતું, ભૂતકાળમાં પણ આમ જ હતું, અનાદિથી આમ જ છે. કેમ કે આદ્ય જિનેશ્વરે એ માર્ગ પ્રરૂપેલો છે એ વાતને આપણે ભૂલવી જોઈએ નહીં. એટલે શ્રાવક ધર્મ કંઈ નવો ધર્મ છે એમ નથી કહેવાનો આશય એ છે. શ્રાવક ધર્મ જે છે એ તીર્થંકરની વાણીમાં આવેલું ધર્મનું સ્વરૂપ છે, એ દેશ ધર્મની પ્રવૃત્તિ છે, દેશ ધર્મની રીત છે. જ્યારે જીવ હજી પૂર્ણતા પ્રગટ કરતો નથી અને પૂર્ણતા પ્રગટ ન કરે અથવા તો એવો પૂર્ણ સંયમનો ચારિત્રનો એવો પુરુષાર્થ હજી પ્રગટતો નથી, તે છતાં પણ એ જૈન ધર્મમાં છે, એને ધર્મ પ્રવર્તે છે એમ કહેવાનો આશય છે. આપણે વિચાર કરીએ તો જેટલા તીર્થંકર ભગવાન થયા છે એ બધા ક્ષાયિક સમકીતી હતા, ક્ષાયિક સમ્યકદર્શી જીવ છે, અને છતાંય એ હજારો વર્ષો સુધી લાખો વર્ષો સુધી એ રાજપાટ ભોગવે છે, એ ચક્રવર્તી તરીકે યુદ્ધ પણ કરે છે. આ ભવે જે મોક્ષે જનાર છે એવા 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન, 17મા કુંથુનાથ ભગવાન, 18મા અરનાથ ભગવાન, એ ત્રણેય ચક્રવર્તી હતા. ભરત ક્ષેત્રની આ વર્તમાન 24મી જે થઈ એ વર્તમાન 24મીની અંદર 16મા શાંતિનાથ ભગવાન, 17મા કુંથુનાથ ભગવાન ને 18મા અરનાથ ભગવાન, એ ત્રણેય ભગવાન એ ચક્રવર્તી હતા. અને આવું તો એની પહેલાની જે 24મી થઈ એમાં પણ તીર્થંકર ભગવાનોમાંથી ચક્રવર્તી હતા. એવું તો બનતું આવ્યું છે. હવે જ્યારે એ દરેક 24 ની અંદર આવા તીર્થંકર ભગવાન જે થયા છે એમાંના જો ચક્રવર્તી પણ હોય તો ચક્રવર્તીએ તો 6 ખંડ સાધ્યા તો શું શું બાકી રાખ્યું છે, એમણે તો રાજપાટ કેટલું બધું કર્યું છે. છતાં પણ એ ક્ષાયિક સંકિતી હતા, પોતે પોતાના સ્વરૂપમાં રહેવા માટેના પુરુષાર્થી હતા, પણ એ વખતે હજી એમને પૂર્ણ સંયમ ન હતો, પૂર્ણપણે એમને સંયમ ગ્રહણ કર્યો ન હતો. એમણે બધા પરિગ્રહોનો ત્યાગ કરીને મુનિ દીક્ષા ગ્રહણ ન કરી, તે છતાંય એ વખતે પણ એ સંયમી હતા, દેશ સંયમી હતા. એ વખતે પણ એ દેશ સંયમી જ હતા. આમ આપણે જો કહેવા જઈએ તો એક અપેક્ષા એમ કહેવામાં આવે છે કે તીર્થંકર ભગવાનને ચોથા ગુણસ્થાન પછીથી સિદ્ધું જે સાતમું ગુણસ્થાન આવે એમને પાંચમું ગુણસ્થાન હોતું નથી, એમ એક વાત અપેક્ષાથી શાસ્ત્રમાં કહેવામાં આવે છે. પણ અહીંયા તો એ દર્શાવવું છે કે એ બધા જે થઈ ગયા એ રાજકુમારો હતા કે રાજાઓ હતા, ક્ષત્રિય હતા, એ બધાને પણ જ્યાં સુધી એમને પૂર્ણ ધર્મ અંગીકાર નહોતો કર્યો, પૂર્ણ સંયમ અંગીકાર નહોતો કર્યો, ત્યાં સુધી એ ક્ષાયિક સંકિતી હતા. અને ક્ષાયિક સંકિતી હતા એ વખતે સંયમ આચરણ ચારિત્ર અપેક્ષા એ તો એમને હતું જ, કેમકે માન્યતા બરાબર હતી, એમને માન્યતા બરાબર જ હતી, એમને કોઈ સાત પ્રકારના વ્યસનો હતા જ નહીં, એમને કોઈ એવા વ્યસનો હતા જ નહીં, એટલે એ રીતે તો એમ જ હતું. પણ શ્રાવક ધર્મ જે છે એ આખી વસ્તુ જુદી છે. પ્રતિમાધારી 11 પ્રતિમાધારી આપણે શ્રાવક ધર્મ કહીએ છીએ, એટલે એવા બાહ્ય એવું ચારિત્ર, અડધું ચારિત્ર એમને હતું નહીં, એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવે કે પાંચમું ગુણસ્થાન નથી, પણ એમની દશા તો એવી ઉત્કૃષ્ટ જ હતી. તો અહીંયા એમ કહેવું છે કે એવો ગૃહસ્થ ધર્મ જે છે એ છે છે ને છે, એનું અસ્તિત્વ છે અને એ ભગવાનની વાણીમાંથી એ આવ્યું છે. પૂર્ણ ધર્મ અને દેશ ધર્મ એ રૂપે એ માર્ગ છે જ. અહીંયા એમ કહે છે કે વર્તમાનમાં પણ એ જ રૂપે અત્યારે ધર્મ રહ્યો છે, અને અહીંયા ભરત ક્ષેત્રની અંદર હવે મુનિધર્મ છે, તે છતાં પણ એ મુનિધર્મ પૂર્ણપણે નિર્ગ્રંથ મુનિ હોવા છતાં પણ એમને મોક્ષની પ્રાપ્તિ નથી એવો ધર્મ છે. છતાં પણ સાથે વર્તમાનમાં પણ અત્યારે એવો દેશ ધર્મ છે, અને ભૂતકાળમાં જ્યારે એવા મુનિધર્મને સહિત જીવોને મુક્તિ પ્રાપ્ત થતી હતી, એટલે કે ચરમ શરીરી એવા કેવળી ભગવાન હતા, એ વખતે પણ દેશ ધર્મ હતો અને અત્યારે પણ છે. એટલે ગૃહસ્થ ધર્મનું અહીંયા એ દર્શાવ્યું છે કે એનું હોવા પણ દર્શાવ્યું છે. ગૃહસ્થ ધર્મ હતો, પહેલા પણ હતો અને વર્તમાનમાં પણ છે જ, એટલે એ રીતે પણ ધર્મનું સ્વરૂપ છે એ વાત અહીંયા કહી છે. એટલે વર્તમાનમાં પણ તે રત્નત્રય સ્વરૂપ, મૂળ વસ્તુ રત્નત્રય સ્વરૂપ જ છે. એ દેશ ધર્મમાં પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે જ ધર્મ છે. એ શ્રદ્ધા તો એમ જ રહે છે. એ દેશ ચારિત્ર છે ત્યારે પણ એ શ્રદ્ધા એમ છે, અને પૂર્ણ ચારિત્ર છે ત્યારે પણ એ શ્રદ્ધા તરીકે તો એમ જ છે. શ્રદ્ધા તરીકે એમાં કોઈ ફેર રહેતો નથી. આત્માનું સ્વરૂપ જે જાણ્યું છે દ્રવ્ય શ્રુતમાંથી એ પણ એમ જ છે, એટલે એમાં કોઈ ફેર નથી. એટલે એ રત્નત્રય સ્વરૂપ ધર્મની પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિમાં એમાં એ બે પ્રકાર દર્શાવ્યા કે નિર્ગ્રંથ મુનિની દશા અને શ્રાવકની દશા. અને તે જ માર્ગે અર્થાંત પૂર્ણ ધર્મરૂપે અને દેશ ધર્મરૂપે એ વર્તમાનમાં પણ છે. તેથી તે ગૃહસ્થ ધર્મ જે છે એ પણ ધર્મનું કારણ છે એ વાત અહીંયા કરવામાં આવી. હવે એના પછી આગળ શ્લોક લઈએ, છઠ્ઠો શ્લોક અહીંયા એમાં વાત કરે છે. સંપ્રત્યત્ર કલૌ કાલે જીન ગેહે મુનિસ્થિતિ ધર્મશ્ચ દાન મિત્યેષા શ્રાવકા મૂલ કારણમ. છઠ્ઠા શ્લોકમાં હવે એવો ગૃહસ્થ ધર્મ હોવાનું કારણ સમજાવે છે કે એનું કારણ શું છે. તો અહીંયા કહે છે કે અત્યારે અહીં આ કળીકાળ અર્થાંત પંચમકાળ, કળીકાળ કહો પંચમકાળ કહો, જો કાળ તો એમને એમ છે એવો ને એવો જ છે, પણ અત્યારે ભરત ક્ષેત્રને વિશે તીર્થંકર ભગવાન નથી થવાના, એટલે હવે ધર્મમાં જે પુરુષાર્થ કરી રહ્યો છે એને ખૂબ પુરુષાર્થ કરવો પડશે. કૃપાળુદેવે પણ એ વાત કરી કે પંચમ કાળને વિશે હવે ધર્મની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ તો હવે છે નહીં, પણ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન એની પ્રાપ્તિ પણ અતિ 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 દુર્લભ છે. એટલે જીવે ખૂબ પુરુષાર્થ કરવો રહ્યો, કેમ કે હવે એવા નિમિત્તો કેવળી ભગવાનના, તીર્થંકર ભગવાનના નિમિત્તો હવે મળવાના નથી, ગણધર ભગવાનના નિમિત્તો હવે મળવાના નથી. એટલે જીવે જે પ્રાપ્ત કરવાનું છે એ ગણધર ભગવાને રચેલા શાસ્ત્રો જેની રચના કરી અને પછી આચાર્ય ભગવાને જે લખ્યા એમાંથી અને સદગુરુના ઉપદેશમાંથી એને એ પ્રાપ્તિ કરવાની છે. એટલે એને માટે થોડું કઠિન થાય છે, કેમ કે એને વાતાવરણ મળતું નથી. સમોસરણનું વાતાવરણ મળે અને ત્યાં જો એ બેસી જાય તો એ ઘણું સરળ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ આમ તો આત્માના સ્વભાવ રૂપ છે, એટલે એ સરળ છે અને સહજ છે. એ સહજ છે પણ એ સહજની પ્રાપ્તિ કરવાનું એને દુર્લભ એટલા માટે થયું છે કે અનાદિનો એ તરફ દ્રષ્ટિ કર્યા વિના બહારમાં ભટકે છે ને, એટલે એને અઘરું થયું છે. અને એ અઘરાને સહેલું કરવા માટે થઈ અને જે વાતાવરણ એને જોઈતું હતું એ વાતાવરણ હવે એને અહીંયા પંચમ કાળમાં, કળીકાળમાં એને મુશ્કેલીથી મળે છે. હવે એવા સત્સંગ, હવે એવા સ્વાધ્યાય, હવે એવા સદશાસ્ત્રો, હવે એવા ઉપદેશ મળવા ઘણા મુશ્કેલ છે. અને જ્યાં એવો ઉપદેશ, એવો સ્વાધ્યાય, એવો સત્સંગ મળતો હોય એને પણ એ એના પ્રમાદને કારણે છોડીને ચાલ્યો જાય છે. એને પાછો એ મળ્યું છે તો એને એ છોડીને ચાલ્યો જાય છે. આ 9000 પ્રવચનોની સીડી ગઈ વખતે બધાને આપી દેવામાં આવી, કેટલાએ કેટલા સાંભળ્યા એમાંથી. કોઈએ 100 પ્રવચન સાંભળ્યા હોય તો મને કહો, જેણે જેણે એ $15 ખરીદી એમાંના કેટલા લોકોએ સાંભળ્યા છે. જેટલી સીડી વેચાય એમાંથી પછી ફરી પાછો આપણે ફીડબેક લેવો જોઈએ કે કોણે એમાંથી 100 પ્રવચન સાંભળ્યા. અત્યારે તો 100 કરતા વધારે થવા જોઈએ. એકના હિસાબે જોઈએ તો એમ કે ગયા મે મહિનાના એન્ડમાં એક જન્મ જયંતિ વખતે એ સીડી $15 બધાને આપવામાં આવી, બરાબર છે. 9000 પ્રવચનો ગુજરાતીમાં અને કંઈક 3000 કે 6000 પ્રવચનો કંઈક એટલા હિન્દીમાં. તો એમાંથી જેટલા દિવસ પ્રમાણે, રોજનું એક પ્રમાણે જોઈએ તેટલા પ્રવચનો ગુરુદેવના એ DVDમાંથી જેણે સાંભળ્યા હોય એમને એમ પૂછવામાં આવે બધાને કે હાથ ઊંચો કરો, તો હું નથી ધારતો કે 5 હાથ પણ ઊંચા થાય, હું નથી ધારતો. એટલા જેટલા દિવસ પ્રમાણે રોજનું એક એ દિવસથી શરૂ કરીને સાંભળ્યું હોય નથી. એ જીવનો પ્રમાદ છે, બીજું શું છે? પ્રમાદ સિવાય બીજું શું છે? એટલે કાળ કંઈ તમારું બગાડનારું નથી. તમારા પુણ્ય એવા છે એટલે તમને એવું ઊંધું જ સૂજે છે. પાપાનું બંધી પુણ્ય લઈને આવ્યા હો એટલે પછી ઊંધું કરવાનું સૂજે. પૈસા મળ્યા અને એમાં આ વસ્તુ મળી, એવા શાસ્ત્ર મળ્યા, બધું મળ્યું, કોમ્પ્યુટર પડ્યું છે, આટલા પુસ્તકો આપણે તત્વધારા.com ઉપર અપલોડ કર્યા છે અને આભાર માનો આત્મધર્મ.com નો કે એમણે તો કેટલું બધું સાહિત્ય અપલોડ કરી દીધું છે, પણ કોને પડી છે? બીજી બધી વેબસાઇટ જોશે, ધંધાની વાત જોશે, હમણાં ગૂગલ કરશે, બધી સર્ચ કરતા આવડે છે, એને નથી આવડતું એવું નથી, બધું આવડે છે. હમણાં કંઈક વાત કરીએ કે આ ટિકિટના ભાવ કેટલા, ફટાક કરતો આ હમણાં શોધી આપું, બધા ઉત્સાહપૂર્વક શોધી નાખશે. હમણાં જઈને કંઈ પણ પૂછો તો કે આ હમણાં ગૂગલ કરી નાખું. અરે પણ તું શું લઈને બેઠો છે? આ આટલું આટલું સાહિત્ય, આટલું બધું પડ્યું છે, આટલી તને સુવિધા છે, તું કરને પ્રભુ પ્રમાદમાં પડ્યો છે અને પાછો પંચમકાળ કૂદી રહ્યો છે. મુનિઓએ અને આચાર્યોએ જે પંચમકાળની જે વાત કરી છે એની પાછળનો ભાવ સમજાવ્યા વગર ઊંધો શું કૂદકા મારી રહ્યો છે? પંચમકાળ તને ક્યાં નડવા આવ્યો છે? તને શું નડે છે? તને તો બધી સુવિધા પ્રગટ થઈ છે, તારે ક્યાં પંચમકાળ છે? આટલી બધી સુવિધા છે, ખાવા પીવાની, રહેવા ઉઠવાની, બેસવાની, બધી જ પ્રકારની સુવિધા અને ધર્મ માટેનું આટલું બધું સાહિત્ય, આટલી બધી સગવડો, અને તે છતાંય તારો એક ફોન 1 કલાક ચાલે તો તને એમાં ભારે પડી જાય છે કે ભાઈ મારો ફોન પછી એંગેજ રહે ને સ્વાધ્યાયમાં 1 કલાક જો મારો ફોન એંગેજ રહેતો પછી બીજે બધા ગમે તેવી પાપની વાત કરવામાં તે ફોન એંગેજ રહે છે એનું કંઈ નથી, અને અહીંયા ધર્મની વાત સાંભળવામાં તારો ફોન એંગેજ થઈ જાય છે. ધૂળ પડી છે તારા ફોનમાં અને તારી વૃત્તિમાં. જે જે ઉપકરણો મળ્યા છે, જે સુવિધાઓ મળી છે, એ ધર્મને કારણે વપરાય તો ઉલટો હર્ષ થવો જોઈએ, આનંદ થવો જોઈએ. એની જગ્યાએ ઊંધી વાત, મારો ફોન એંગેજ રહે છે ને, પણ આ એંગેજ નથી રહેતો પ્રભુ, આ તારો સદુપયોગ થાય છે તારા ફોનનો, આનાથી વધારે સારો સદુપયોગ તું શું કરવાનો છે ફોનનો? આ તારા DVD પ્લેયરનો સદુપયોગ છે કે તું ગુરુદેવનું પ્રવચન સાંભળ? આટલી બધી સુવિધા, આ બધું મળ્યું છે ને તું પાછો કહે છે કે પંચમકાળ છે ને તમને નથી પ્રાપ્ત થતું? ઊંધી વાત લઈને બેઠો છે. પંચમકાળ તો જુદી પ્રકારે છે. અહીંયા આચાર્ય ભગવાને જે પંચમકાળની વાત કરી છે એમ પંચમકાળની વાત નથી કરી. પ્રભુ તને હવે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન અને ગણધર ભગવાનની નિશ્રા પ્રાપ્ત નથી થવાની, એ અપેક્ષાએ અહીંયા પંચમકાળ ભરતક્ષેત્રમાં કહ્યો છે. ભરત ક્ષેત્રમાં એવો પંચમકાળ છે. પણ એથી કરીને ધર્મ પ્રભાવના નથી, ધર્મ નથી રહેવાનો એ વાત તો છે જ નહીં. જ્યાં સુધી જગતમાં જીવ છે ત્યાં સુધી એ ધર્મ તો રહેવાનો જ, કોઈના ને કોઈના અંતરમાં એ શુદ્ધભાવ આવવાનો જ છે. શુદ્ધભાવ આવ્યા વિના રહેવાનો જ નથી. છેક સુધી ધર્મ છે, એમ નથી કે ધર્મ નથી. બરાબર છે કે મોક્ષ અહીંયા નહીં, અહીંથી નહીં થાય તો કંઈ નહીં, અનુસંધાન મળી જશે ને, મહાવીર ક્ષેત્રમાંથી થશે, એમાં ક્યાં વાર લાગવાની છે. એટલે પંચમકાળની જે વાત કરી છે એને ઊંધું ન સમજવું. પંચમકાળ કળીકાળ જે છે એ તો અપેક્ષાથી વાત છે કે પ્રભુ હવે તને એવા સંયોગો મળવાના નથી, એટલે તારે હવે ખૂબ વધારે પંચમકાળ કહીને જણાવવું છે કે તારે ખૂબ વધારે હવે પુરુષાર્થ કરવો પડશે. કૃપાળુદેવે પણ પંચમકાળ કહીને જણાવ્યું એ છે કે હવે વધુ પુરુષાર્થ કરવો પડશે તારે, હવે તારે એવા સંયોગોને શોધવા પડશે કે જ્યાં તને ખૂબ ખૂબ ધર્મની પ્રભાવના થતી હોય, ત્યાં તને જવાનું મળે, એની નિશ્રા મળે, ત્યાં બેસવાનું મળે, એમાં તું પાર્ટિસિપેટ કરી શકે, એવા સંયોગોને તારે શોધવાના છે. અને એ રીતે એ દુર્લભ થતું જાય છે, સહજ રીતે એવા સંયોગો મળતા નથી. એવા સદગુરુને પણ તારે શોધવાના છે, એટલે એમ કરીને પંચમકાળની વાત કરી છે. એટલે અહીંયા વાત કરે છે કે અત્યારે અહીં આ કળીકાળ અર્થાંત પંચમકાળમાં મુનિઓનો નિવાસ જિનાલયોમાં થઈ રહ્યો છે. મુનિઓ તો જંગલમાં જ રહેતા હતા, જંગલમાં અથવા તો પર્વતની ટોચ ઉપર કે ગુફાઓમાં કે ત્યાં જ એમનો નિવાસ થતો હતો. હવે એને બદલે હવે મુનિઓ હવે લોકની વસ્તીમાં પણ હવે અત્યારે આવી રહ્યા છે, હોય છે, જોવા મળે છે એવા મુનિ. એટલે જિનાલયોમાં થઈ રહ્યો છે જ્યાં એ વસે છે, અને તેમના જ નિમિત્તે ધર્મ અને દાનની પ્રવૃત્તિ છે. એમના જ નિમિત્તે ધર્મને અને દાનની પ્રવૃત્તિ છે. એ મુનિઓ વસે છે તમારી સમીપમાં, અથવા તો તમને હવે જિનાલયમાં વસે છે એટલે સહેલાઈથી જંગલમાં ગયા વગર પણ તમને એમની નિશ્રા પ્રાપ્ત થઈ જાય છે એવા મુનિઓની. એટલે તમને ધર્મની પ્રભાવના ઘણી પ્રાપ્ત થાય છે, ધર્મ ઘણો પ્રાપ્ત થાય છે. અને એવું થાય છે એટલે પછી શ્રાવકનો ધર્મ જે છે એ વારંવાર મુનિઓ યાદ કરાવે છે, ઉપદેશ આપે છે, તેથી તમને એ દયાદાન વ્રત તપની વૃત્તિ ઉઠે છે. એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એ એમના નિમિત્તે થઈ રહી છે એમ કહેવું છે. અને તેમના જ નિમિત્તે એ ધર્મ અને દાન વગેરેની પ્રવૃત્તિઓ થઈ રહી છે. એટલે આ રીતે જે મુનિઓની સ્થિતિ, એક કારણ, બીજું કારણ ધર્મ અને દાન, આ ત્રણેયનું મૂળ કારણ ગૃહસ્થ શ્રાવક છે. એ બધું ગ્રહસ્થ છે માટે થઈ રહ્યું છે એમ કરી અને ગ્રહસ્થને મૂળ કારણ તરીકે લેવામાં આવ્યું. એ ત્રણ વસ્તુ જે થાય છે એમાં ગ્રહસ્થ છે, એમાં સેન્ટરમાં ગ્રહસ્થ રહેલો છે. એ ધર્મ, ધર્મનો ઉપદેશ એ સાંભળનારો છે, એ ધર્મનો અભ્યાસ કરનારો પણ એ શ્રાવક છે, એ ધર્મની શ્રદ્ધા કરનારો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ એવી શ્રદ્ધા કરનારો પણ એ ગૃહસ્થ છે, અને એ દયાદાન અને વ્રત તપના ભાવ અને એવી પ્રવૃત્તિ કરનારો પણ એ ગૃહસ્થ છે. એટલે એ એવા ગૃહસ્થ શ્રાવક ધર્મનું, ધર્મને કારણે એ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. એટલે મુનિઓની સ્થિતિ થઈ એમાં નિમિત્ત કારણ છે, મૂળ ધર્મ છે, એની માન્યતા શ્રદ્ધા એ મૂળ કારણ છે, અને આ દયાદાન વગેરેની પ્રવૃત્તિઓ જે છે એ ત્રણેય વસ્તુ એ ગૃહસ્થના એવા ધર્મ. અને ગૃહસ્થ ધર્મ શું છે એટલે કે શ્રાવક આચાર, ગૃહસ્થ ધર્મ એટલે શ્રાવક આચારની વાત કરવી છે. વ્યવહારથી અહીંયા ગૃહસ્થ ધર્મની વાત લેવાની છે, અહીંયા જે વાત લઈએ છીએ વ્યવહારથી છે, તો કે એવા શ્રાવક આચારની એ પ્રવૃત્તિઓ આ ત્રણ વસ્તુને કારણે છે. તો એ બધી શું છે એની હવે આગળ વાત અહીંયા કરે છે. તો સાતમા શ્લોકમાં અહીંયા કહે છે કે ગૃહસ્થ શ્રાવકના આચારો શું હોઈ શકે, શું એમના સંસ્કારો હોય, શું એમની પ્રવૃત્તિ હોય, એની હવે અહીંયાથી શરૂઆત કરે છે. સાતમી ગાથાથી શરૂઆત કરે છે અને પછી બધી ગાથામાં એક પછી એક આગળ બધો વિસ્તાર કરવામાં આવ્યો છે. તો આજે આપણે સાતમી ગાથાનો સહેજ વિસ્તાર લઈએ અને પછીથી એ બધું એનું વધારે વિસ્તરણ પછીની ગાથાઓમાં આપણે જોઈશું. તો સાતમી ગાથામાં અહીંયા શરૂઆત કરી દીધી છે, કહે છે કે દેવ પૂજા ગુરુ પાસ્તી સ્વાધ્યાય સંયમસ્ત દાનમ ચેતી ગૃહસ્થાણા સટ કર્માણ દિને દિને. હંમેશા જીન પૂજા, જીનેશ્વર ભગવાનની પૂજા, ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એમ છ એ છ કર્મ ગૃહસ્થોએ પ્રતિદિન કરવા યોગ્ય છે, અર્થાંત તે તેમના આવશ્યક કાર્ય છે. દિનેશ્વરની પૂજા, ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. એ શ્રાવકનું, ઉપાસકનું કર્તવ્ય છે, એ આવશ્યક વસ્તુ છે. સૌથી પહેલી વાત તો એ લીધી કે સમ્યક દર્શન તો હોવું જ જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે મોક્ષ માર્ગ છે, એટલે સમ્યક દર્શન તો હોવું જ જોઈએ. કર્મના નિમિત્તથી જે સંયોગો પ્રાપ્ત થાય છે એ સંયોગો અને એના તરફની દ્રષ્ટિ, એના તરફના વિકલ્પો, એનાથી થતા પુણ્ય અને પાપના, રાગ અને એવા દ્વેષના ભાવો, એ કોઈ ચીજ મારામાં નથી, એ મારા સ્વભાવમાં નથી, મારા સ્વરૂપમાં નથી, એવું આત્માના સ્વભાવની સન્મુખ થઈને એની સમ્યક પ્રતીતિ અને શ્રદ્ધા થવી, એનું નામ સમ્યક દર્શન છે. એ થયા પછીથી આ છ કર્મ, ષટકર્મ જે કહ્યા એ હોય છે. તીર્થંકર ભગવાન નથી, તીર્થંકર ભગવાનની ગેરહાજરી છે, એમનો વિરહ પડ્યો છે, ત્યારે તીર્થંકર ભગવાન નથી તો એમની પ્રતિમાની પૂજા દ્વારા આપણે તીર્થંકર ભગવાનની પૂજા કરીએ છીએ. અને પૂજામાં એક અહોભાવ રહેલો છે, પોતાના સ્વરૂપને જેણે પ્રાપ્ત કરવું છે એણે જો સમ્યક દર્શન પ્રગટ કર્યું છે તો એને એવું સ્વરૂપ અંશે પ્રગટ થયું છે, એથી હવે એને સાચા અર્થમાં જેમણે પૂર્ણપણે એવું સ્વરૂપ પ્રગટ કર્યું છે એવા તીર્થંકર ભગવાન, એવા કેવળી ભગવાન, એવા સિદ્ધ ભગવાન પ્રત્યે એક પ્રકારનો અહોભાવ ઉત્પન્ન થાય છે અને મસ્તક સહજ રીતે ઝૂકી જાય છે, એટલે એને પૂજાનો ભાવ આવ્યા વિના રહેતો જ નથી. બીજી રીતે પણ જો કહીએ તો આપણે અષ્ટપાઉડમાં પણ એ ગાથા કરી છે કે જેને એવી ભક્તિ છે એ સમ્યક દ્રષ્ટિ છે. જેને એવો અહોભાવ આવે છે, સાચો અહોભાવ આવે છે, તો એ સમ્યક દ્રષ્ટિ હોવો જોઈએ. જેને પોતાના સ્વરૂપનો સ્વાદ ચાખ્યો નથી, જેને સ્વરૂપની ઝાંખી થઈ નથી, એના જે પૂજાના ભાવ છે એ માત્ર શુભ ભાવ છે, એમાં એ ડેપ્થ નથી, એમાં એને એ સમજ નથી કે તીર્થંકર ભગવાને શું પ્રાપ્ત કર્યું છે અને એ કેવા મહાન છે અને એમનો પુરુષાર્થ કેવો મહાન છે, એનો એને અંશ માત્ર પણ ખ્યાલ આવતો નથી. એટલે સાચા અર્થમાં જે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના પુરુષાર્થને સમજ્યો છે એ જીવ ખરેખર પુરુષાર્થી હોય એમ જ હોય. એટલે ત્યાં એક એમ ગાથામાં લેવામાં આવ્યું કે જેને તીર્થંકર ભગવાનની ભક્તિ છે એ સમ્યક દ્રષ્ટિ છે. અહીંયા આપણે એને અર્થ બીજી રીતે કરીએ તો જે ખરેખર સમ્યક દ્રષ્ટિ છે એને જ સાચી ભક્તિ હોય, એને જ સાચી પૂજા હોય, એને જ સાચા વંદન અને નમસ્કારના ભાવ હોય. એટલે એ જીન પૂજા છે એ કોઈ કોઈએ નિરૂપણ કર્યું છે માટે એ કરવામાં આવે છે એમ નહીં. કોઈએ ઉપદેશ આપ્યો કે તમે જીન પૂજા કરજો અને તમારું કલ્યાણ થશે, અને જો તમે જીન પૂજા કરતા હોય તો એમાં તો કંઈ નથી, એમાં તો માત્ર શુભ ભાવ છે, બીજું કંઈ નથી. અને કેટલીક વખત તો એમાં પણ તમે નિદાન બાંધી લો છો કે આમ થાય, હું પૂજા કરું ને આનું ફળ મને આમ મળે, તો પાપ છે. એટલે એવી જીન પૂજા નથી. જીન પૂજા તો એ અંતરમાંથી ઉઠતો ભાવ છે, અને એટલા માટે એ જીન પૂજા જે છે એ અનાદિની છે. જીન પૂજા ક્યારથી છે? તો કે જ્યારથી જીવ છે ત્યારથી જ છે. ને જીવને જેમ આદિ નથી, જીવ અનાદિ છે, એ જ રીતે જીન પૂજાનું સ્વરૂપ પણ અનાદિનું છે. અને એટલા માટે તો એમ કહેવાય છે કે દેવલોકની અંદર, દેવલોકમાં શાશ્વત જીન બિંબ છે અને એ શાશ્વત જીન બિંબની પૂજા દેવો કરે છે. શાશ્વત જીન બિંબ જેને કોઈએ બનાવ્યા નથી, જેને કોઈએ બનાવ્યા નથી, એ છે જ, પહેલેથી જ છે, છે છે ને છે, જીનબીમ છે અને એની પૂજા. કેમ કે એવો ભાવ જે છે એ જીવનો ભાવ છે, અને એ ભાવ એ જે મોક્ષ માર્ગમાં છે એને આવ્યા વિના રહેતો જ નથી. આ ભાવ ના આવે ને એ મોક્ષ માર્ગમાં હોય એમ બને નહીં. જીનેશ્વરની પૂજાનો ભાવ આવતો નથી અને એ મોક્ષ માર્ગમાં છે એવું બને જ નહીં. એટલે એ ભાવ પણ અનાદિ ભાવ છે. જીનેશ્વરની પૂજાનો ભાવ અનાદિ છે, અને જીનેશ્વરની પૂજાનો ભાવ અનાદિ છે તો પછી શાશ્વત જીન બિંબો હોઈ શકે? જેમ અનાદિનો એ ભાવ છે તો પછી અનાદિના એવા જીનબિંબ પણ હોય. જે શુદ્ધ સ્વરૂપની પૂજાનો જે ભાવ છે, શુદ્ધ સ્વરૂપનું મહાત્મા આવ્યું છે અને એવા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે અહોભાવ આવવો અને મસ્તક નમી જવું અને સહજ રીતે સ્તુતિ વંદન થવા, નમસ્કાર થવા, એ એવો ભાવ અનાદિનો છે તો પછી એવા એવા શાશ્વત જીન બિંબો પણ અનાદિના જ હોય. શાશ્વત જીન બિંબ શું છે? તો કે આત્માનું શુદ્ધ સ્વરૂપ દર્શાવનારું એ બિંબ છે. એટલે એમાં કોઈ નામની જરૂર પડે નહીં. આ અમુક ભગવાનની પ્રતિમા છે એમ નામની પણ જરૂર ના પડે એવા શાશ્વત જીન બિંબ દેવલોકમાં છે, જેને કોઈએ કર્યા નથી, કોઈએ બનાવ્યા નથી. એ કૃત્રિમ નથી, એ અકૃત્રિમ જીન બિંબ છે. અને એવા અકૃત્રિમ જીન બિંબોની પૂજા દેવો પણ કરે છે, ઇન્દ્ર આદિ પણ કરે છે. એટલે એવો જે જીન ભક્તિનો, જીન પૂજાનો જે ભાવ છે એ આત્માનો અનાદિ ભાવ છે. અને તીર્થંકર ભગવાનની ગેરહાજરીમાં તીર્થંકર ભગવાન નથી જ્યાં, ત્યારે એને એ તીર્થંકર ભગવાનનું બિંબ એટલે એ પ્રતિમા, એની પૂજા દ્વારા એને તીર્થંકર ભગવાનની પૂજાનો ભાવ હોય છે. એને એ બિંબ દ્વારા, એ જીન બિંબ છે, પ્રતિમા છે, એ પ્રતિમા માં એ પોતે એવા ભાવ પ્રગટ કરે છે કે જાણે કે એ સામે તીર્થંકર ભગવાન બિરાજી રહ્યા હોય, એટલે એમની પૂજાનો ભાવ. અને એ જ રીતે સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાન તો સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે, એટલે એમની પણ પ્રતિમા બનાવી અને એમના સ્વરૂપને પોતે સમજ્યો છે એટલે એની પૂજા કરવાનો એને અહોભાવ, શુભ ભાવ આવ્યા વગર રહેતો નથી. અને એવું જ સ્વરૂપ છે, હંમેશા એવી પૂજા હોય. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે જે આ ગૃહસ્થ ધર્મમાં છે, જે શ્રાવક છે, જેને આવા સંસ્કાર હોવા જોઈએ, એમાં સૌથી પહેલો જો સંસ્કાર કંઈ હોય તો એને જીનેશ્વરની પૂજા એ હોય, એ એક આવશ્યક વસ્તુ છે, એ હોવું જ જોઈએ. એ ન હોય તો એ મોક્ષ માર્ગમાં પણ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અને આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. તો સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્ર Thank you.